पद 66 साधु भाई अपना रूप जब देखा। साधु भाई अपना रूप जब देखा, करता कौन कौन फूनी करनी, कौन मागे गो लेखा। संसारना विविध प्रकारना सुख दुख रोग शोक हर्ष व्याधि जन्म मरणादि द्वंद्वोने निहाळीने चित्त वारे वारे चिंतन मननमां चढ़ी जतु होय। शास्त्र वांचन पठननो बहोळो अभ्यास अने परिचय कर्यो होय। साधु संतोनी संगति करवामां विशेष रस जाग्यो होय अने जीव ए मार्गमां ऊंडो उतरी सत्यनी शोधनो रस्यो बन्यो होय एवा आत्माओने पोताना निज स्वरूपनी प्राप्तिना जोग सापड़े छे। फक्त एक ज वखत आत्मस्वरूपना दर्शन थवाथी एना विचारों मूळथी पलटाई जाय छे। योग चिंतकनी दृष्टि विशेषपणे वर्तमान तरफ ज मंडायेली रहे छे, कारण એને પ્રત્યેક ક્ષણ લાખેણી દેખાય છે। આયુષ્યની દોરી તૂટતી નજરે પડે છે, ગયેલી ક્ષણ ફરી પાછી આવતી નથી। આવા વિચારોમાં એનું ચિત્ત હર સમય રમતું હોય છે, એના આંતરનયન હૃદય ચક્ષુ ઉઘડી ગયેલા હોય છે। સાધુ પુરુષોને મન અન્ય સાધુ પુરુષો બધા એક જ કુળના ભાઈ કે મિત્ર સમાન ગણી આનંદઘનજી મહારાજ આ પદ દ્વારા પોતાના કુળના સાધુ ભાઈઓ આગળ પોતાના અંતરના ભાવ ખુલ્લા કરે છે। પૂર્વે કોઈક સમયે મારી સમજદારી આપ ભાઈઓ જેવી અણસમજણવાળી હતી, પણ જે ક્ષણે મને પોતાનું સ્વરૂપ દ્રષ્ટિગોચર થયું ત્યાર પછીના ભાવોની અહીં મેં નોંધ લીધી છે. આ સંસારમાં જીવ જે ભલા કે બુરા કાર્યો કરે છે તેના કરતા અને ભોગતા કોણ? દરેક જીવે જીવે કર્મ જુદા છે અને દરેક જીવની કરણી ફૂની જુદી છે. પ્રત્યેક જીવના સમય સમયના ભાવ જુદા જુદા છે. એ બધાનો તોલ માપ કરનાર કે લેખાજોખા રાખનાર કે ચોપડો ચિતરનાર કોઈ મહેતો કે ચિત્રગુપ્ત આ જગતમાં ન હોવા છતાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ નથી. કર્મસત્તાના રાજ્યમાં દરેક વ્યક્તિને ન્યાય બરાબર મળી રહે છે. જ્ઞાની કહે છે કે જીવ અજ્ઞાનથી અણસમજણથી પોતાનો શત્રુ બને છે અને સમજણથી પોતાનો મિત્ર બને છે. આવો સત્ય તત્વનો બોધ સાધુ પુરુષો અને સંતજનોની સંગતિ કરવાથી અને સદગુરુની કૃપા થકી મળે છે. જીવ જ્યાં સુધી આ બે જોગ નહીં પામે ત્યાં સુધી અજ્ઞાનતા હટવાની નથી. સાધુ સંગતિ અરુ ગુરુ કી કૃપા તૈ મિટ ગઈ કુલ કી રેખા. આનંદ ઘનજીના ભાવ ભવસાગર તરવાના કામી બન્યાથી તેઓએ પ્રભુ ભક્તિનો યોગ સાધ્યો અને તેઓ પરમ ગુરુના કૃપાપાત્ર બન્યા. સાથે સાધુ સંગતિનો જોગ પણ સાધ્યો, જેમ કે ઉપાધ્યાય અશ્વ વિજયજી, ઉપાધ્યાય વિનય વિજયજી, ઉપાધ્યાય માન વિજયજી, વિજય રત્નસુરી, શ્રી રાજસાગર સુરી, શ્રી વિજયસિંહ સુરી, સત્ય વિજય પન્યાસ, શ્રી જિનહર્ષગણી, સકલચંદ્ર ઉપાધ્યાય, કવિ પ્રેમાનંદ, આમ તેઓએ ઘણા ગચ્છના સાધુઓનો પરિચય કર્યો હતો. અજૈન કુળ અને જૈન કુળ વચ્ચે આપણે દોરેલું રેખાચિત્ર અરિહંત પરમાત્માએ દોરેલા રેખાચિત્રથી ઘણું જુદું છે. આત્માના શુદ્ધ સ્વરૂપને ઓળખ્યા વિના બાહ્ય ભાવે અણસમજપૂર્વક ધર્મની ક્રિયાઓ કરવાથી ભાવિમાં પતન થવાના ઘણા ભયો રહેલા છે. જ્યારે આત્માના સ્વરૂપને બરાબર ઓળખી તેના દ્રઢ પક્ષપાતી બનવા પૂર્વક જ્ઞાનીએ બતાવેલ મર્યાદામાં રહી કાર્ય કરવાથી વિઘ્નો આવતા અટકે છે. દ્રષ્ટાંતથી આ વાત બરાબર સમજાશે. રામ સીતા લક્ષ્મણ અભયારણ્ય વનમાં વિચરે છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે ભાઈ લક્ષ્મણને ભલામણ કરેલી કે મહાસતી સીતાને આ ભયાનક અરણ્યમાં એકલી ન મૂકતા, એમની બરાબર સંભાળ રાખજો. પણ જ્યારે પતન કે વિનાશ થવાનો નિશ્ચિત લખાયો હોય ત્યારે ભાવિ માનવીને થાપ ખવડાવી દે છે. માંત્રિક તાંત્રિક વિદ્યાના બળથી વેશ પરિવર્તન કરી ભિક્ષુક વેશે રાવણે સોનાનો મૃગ રૂપક તરીકે બનાવ્યો. સીતાજી મૃગ ચર્મમાં લલચાયા, લોભ કશાએ એમને છેતર્યા. લક્ષ્મણજી મૃગને હરણ કરવા જતી વખતે પર્ણકુટીરથી બહાર ચારેય બાજુ રેખા અંકિત કરી સીતાજીને આ રેખા ઓળંગવાની મનાઈ કરી અને કહ્યું કે જે કાર્ય કરવું હોય તે આ રેખાની અંદર રહીને કરજો. આમ ભલામણ કરી લક્ષ્મણજી સુવર્ણ મૃગનો શિકાર કરવા ગયેલા, રામની મદદે ગયા. અહીં રૂપકને સમજાવવું હોય તો સમજાવી શકાય કે રામરૂપી આત્મા ચેતનની સીતારૂપી ચેતના એવી આંકેલી મર્યાદામાં ન રહેતા રાવણરૂપી પૂદગલે માયાવી બહુરૂપી રાવણરૂપી પૂદગલે અપહરણ કરી જતા ચેતન એની ચેતનાને ખોઈ બેઠો. તેવામાં સાધુ વેશ ધારણ કરી ભિક્ષાવૃત્તિના બહાને રાવણ આવે છે. સીતાજી સાધુ સમજી ભિક્ષા આપવા લક્ષ્મણજીએ દોરેલી લક્ષ્મણ રેખાની અંદર એક પગ અને એક પગ બહાર રાખી ભિક્ષા આપી રહ્યા છે. સાધુ સીતાજીને બે પગ રેખાની બહાર રાખી ભિક્ષા આપવાનો આગ્રહ કરે છે. જ્યાં સીતાજીએ બંને પગ બહાર મૂક્યા કે રાવણે તેમનું હરણ કર્યું. રાવણ 10 માથાવાળો કહેવાય છે. એનું તાત્પર્ય એ છે કે જીવના જે 10 પ્રાણ, 5 ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, આયુષ્ય અને 3 બળ, તેમાં અહંકાર તેનો છવાયેલો હતો. આ અહંકારના કારણે રામ રાવણ વચ્ચે લંકા યુદ્ધ સર્જાયું અને મહાભારતનું યુદ્ધ દ્રૌપદીના વચન બળે સર્જાયું. રાવણે સીતાજીનું હરણ કરી વિમાનમાં ઉચકી ભાગવા માંડતી વખતે સીતાજીએ મોટા અવાજે ચીસો પાડવા માંડી, હે રામ, દોડો દોડો, આ વેશધારી સાધુએ દગો દીધો. અંતે રામ રાવણનું યુદ્ધ નિશ્ચિત લખાયું હતું તે થઈને રહ્યું. आनंद घन प्रभु परचो पायो, उतर गयो दिल भेखा। आनंदघन जी महाराज पूर्व भवनी जबरदस्त साधना करीने आवेला हता। आ भवमा केम शीघ्र संसार सागर तराय तेवा भाव हता। साधु महात्माओनी साची संगति अने गुरुनी कृपा तेमने फळी। तेमना काळमा बाह्य क्रियाकांडमा अध्यात्मना नामे संप्रदायवाद फूलतो फालतो जतो हतो। आ वादथी नैतिकतानु पतन अने धर्मनु खंडन थतुं तेओए नजरे जोयुं। वेशधारी साधुओनो वेश ઉપરનો જે રાગ હતો તેમાં તેઓને મમત્વ અને આગ્રહના દર્શન થયા। પોતાની આચરણાથી વિપરીત આચરણા કરનારની તે કાળમાં પરસ્પર નિંદા ટીકા ખૂબ થતી હતી। આથી સંપ્રદાયમાં રહેવાનો તેમનો ભાવ ઉતરી ગયો અને જ્ઞાન પ્રકાશમાં રહી પોતાના આત્માને સર્વ ઉપાધિ ભાવમાંથી મુક્ત કરવાના પુરુષાર્થમાં તેઓ લાગી પડ્યા। ત્યારથી પોતાના આત્માની દિવ્યતાના દર્શન રૂપે અંતરમાં પરચા રૂપે ચમત્કાર સર્જાવાની શરૂઆત થઈ અને એમાંથી આ પદની રચના થઈ કે હે સાધુ ભાઈઓ, મેં જ્યારે મારા અંતરાત્માના જ્ઞાન પ્રકાશમાં દર્શન કર્યા ત્યારથી આ ભેગ વેશ વગેરે ઉપરથી મારું દિલ ઉતરી ગયું અને એમને જંગલની વાટ પકડી। આનંદઘનજી મહારાજ જણાવી રહ્યા છે કે ગચ્છ સંપ્રદાય આશ્રમ અખાડા પંથોના મતવાદમાં પડેલા ગુરુ તે સાચા ગુરુ નહીં પણ કુળ ગુરુ છે। આત્મસાધક સદગુરુ બહુ થોડા છે કે જેમના પુણ્યબળે ધરતી માતા ધન્યતા અનુભવે છે। વાંચ્યા પ્રમાણે આનંદગંજીના સમયમાં મેળતા શહેરમાં 84 ગચ્છના ઉપાશ્રયો હતા। ગુરુ શિષ્ય વચ્ચે અમુક બાબતમાં મતભેદ થવાથી શિષ્યોએ પોતપોતાના વિચાર પ્રમાણે વાડા પંથ ઊભા કરેલા। જેટલા ગચ્છ તેટલા તેમના વિચારો હતા, તેઓ પરસ્પર ઝઘડતા હતા। આવી કુગુરુઓની ખંડનાત્મક પ્રવૃત્તિઓ નજરે જોયા પછી આ પદમાં ચોખ્ખા શબ્દોમાં તે જણાવે છે કે સાધુ ભાઈ અપના રૂપ જબ દેખા, દેખા કરતા કોન કોન ફુની કરની, કોન માગેગા લેખા। સાધુ સંગતિ અરુ ગુરુ કી કૃપા તૈ મિટ ગઈ કુલ કી રેખા, આનંદ ઘન પ્રભુ પરચો પાયો, ઉતર ગયો દિલ ભેખા। સર્વ સાધુ પુરુષોનો પરિચય થાય અને સત અસત વસ્તુની સમજ પડે તે હેતુથી મારું ધ્યાન દરેક સાધુ સંસ્થામાં ચાલતી બાહ્ય પ્રવૃત્તિ ઉપર ગયું। તેમાં ચાલતી પરસ્પરની ખંડનાત્મક ફૂની ફાની ફાલતુ ફુગટની પ્રવૃત્તિ જોયા પછી પોતાના આત્માનું આમાં કલ્યાણ થાય તેમ નથી એમ તેમને જણાયું અને આ મનુષ્ય ભવમાં મારા સ્વરૂપને કોઈ પણ રીતે પામવું છે એવો નિર્ણય કર્યા પછી બાહ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરી આત્મસાધનામાં મનને જોડ્યું। તેનાથી પોતાના આત્મદર્શનનો પ્રત્યક્ષ પરિચય કહો યા ચમત્કાર કહો તે અનુભવાયો અને તેથી એમને લાગ્યું કે પેટ ભરવાની લાલસા વૃત્તિને પોષવા ખાતર લીધેલું સાધુપણું તે પ્રપંચી વૃત્તિવાળું હોવાથી તેવું કાર્ય તો પોતાના આત્માને તેમજ ઉપકારી ગુરુ ભગવંતોને ઠગવા બરાબર ગણાય। આવી મહાપાપકારક પ્રવૃત્તિથી તો જન્માંતરમાં છૂટવું અસાધ્ય થઈ પડે એવું જાણીને તેમજ તેમની છલ કપટભરી પ્રવૃત્તિઓ નિહાળીને પ્રપંચી વેશ પરથી તેમનું મન તદ્દન ઉતરી ગયું। પૂર્વભાવમાં કરેલી જ્ઞાન ધ્યાનની સાધના તેમજ સાધુ ભાઈઓની સંગતિનું ફલ તેમને લાગ્યું એટલે ત્યારથી કુલ પરની મોહની રેખારૂપ કલંકનું ધોવાણ થયું અને ભલી દ્રષ્ટિ જાગી। પ્રભુના દિવ્ય દર્શન અંતરમાં થયાનો પરચો મળ્યો। કરતા કોણ કોણ ફુની કરની, કોણ માગેગા લેખા, કોણ કોણ કેવા પ્રકારની કરની કરી રહ્યા છે એવી કરણી મારા આત્મા માટે કુની અર્થાત ફાની એટલે કે નુકસાનકારક નિવડશે કે લાભ કરતા એનાથી બંધાતા લેખા કે તોલ માપને ઝોકનારો કોઈ હશે તો ખરો જ, એની દરકાર જીવ કરતો નથી। આવો અજ્ઞાન વ્યવહાર તેમની નજરે ચડ્યાથી એવા ભેખધારી વેશ પરથી તેમનું દિલ ઉતરી ગયું। યોગીરાજનો સાધુઓને ઉપદેશ છે કે હે મુનિઓ, તમે જે કાંઈ શુભ કરણી કરો તે સ્વરૂપ પ્રાપ્તિના લક્ષ્ય કરો। જ્યારે આત્માને પોતાનું સ્વરૂપ જણાય છે પછી કોઈ પણ ક્રિયાનું કર્તાપણું તેમાં રહેતું નથી। આત્મા અકર્તા છે એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. સાધુ પુરુષો માત્ર સ્વરૂપ પ્રગટ કરવાની કરણી જ મુખ્યપણે કરે છે, તે સિવાય બીજી કરણી તે સંસાર વૃદ્ધિના હેતુરૂપ થાય છે. જ્ઞાનસારજીએ કહ્યું કે જ્ઞાન વિના સંયમ આચરણા ચૌ ગતિ ગમન ઉપાયો. અને યોગીરાજે પણ અન્યત્ર લખ્યું કે ફળ અનેકાંત ક્રિયા કરી બાપડા રડવડે ચાર ગતિમાં હી લેખે.